நமோ நோயே சௌரி அந்தானம், நமோ நோயே சௌரிதானம், நமோ நோயே சௌ ஆயிரியானம், நமோ நோயே சௌ ஜாயானம், நமோ நோயே சௌ திருகாலவர்த்தி சாவனம், ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களன் குன்கொண்டாரி உஜேந்திர முழு மங்களன் நமா சுமதி சாராய் சுவானம் பூத்தியாச்சாஸ்தி சோவாய் பவாய தருவாயுதா
ஆ சமய சாரணும் சோத்தோ கொலஸ்ட்ராலே ஈ சமய சார இட்லி அய்யா ஆத்மா ஆத்மா இட்லி ஆ ஜகத்மா சர்வஸ்வத்தியமா உத்தியம் பதா એનો અનુભવ થવો એને અહીંયા સમયસાર કહે. એ સિવાય આત્માઓ બીજા અનંત પુદગો આદિ છે એની કબૂલાત સહિત એનાથી ભિન્ન આત્માનો અનુભવ સંગત જ્ઞાનમાં થવો એને સમયસાર અને એને સમ્યક દર્શન કહે. એ સમયસારમ ઈક્ષંતે ઈવ પહેલો શબ્દ કાલ આવ્યો હતો. ઈ એટલે આસન્નભવ જીવ જેને અંતરમાં અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિના પ્રયત્નની તત્પરતા છે એવો આસન્ન નામ નિકટ જેને મોક્ષ છે એવો જીવ સમયસાર શુદ્ધ જીવ કો સમયસાર એટલે શુદ્ધ જીવ તદ્દન પવિત્ર આનંદ અનાકુર શાંત રસનું પિંડ પ્રભુ એને ઇક્ષંતે એવ પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હૈ એટલે કે રાગ પુણ્ય વિકલ્પ વ્યવહાર આદિ એ બધાનું લક્ષ છોડી દઈને શુદ્ધ ચિદાનંદની મૂર્તિનો પ્રત્યક્ષપણે એટલે જ્ઞાનમાં રાગાદિના મનાદિના અવલંબન જ્ઞાન સમ્યક દર્શનના કાળમાં પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હૈ આત્મા શુદ્ધ આ છે એમ અનુભવમાં વેદનમાં આખો આત્મા પ્રાપ્ત થાય છે. જો આ સમ્યક દર્શન રતિભાઈ શું આ શું કરવું અમારે માણસ એમ કે પેલું આત્મા શું ચીજ છે શક્તિ શું છે બપોરે આવ્યું છું એની પર્યાય નામ અવસ્થા શું છે વિકાર કેમ છે સંયોગી ચીજો પણ જગતમાં હૈયાતી કેવી છે એનું પરથી પ્રતીત ઉઠાવીને પોતાના સ્વભાવ તરફના પ્રતીતના લક્ષમાં આવીને પછી પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે રાગપૂર્વક વિચાર એ છૂટી જઈને અંતર આનંદ મૂર્તિનો પ્રત્યક્ષ વેદનમાં આનંદનો અનુભવ પ્રત્યક્ષ વેદાય એને સમયસારની પ્રાપ્તિ કરી સમયસાર પ્રાપ્ત થયો આત્મા પ્રાપ્ત થયો એને ધર્મ થયો એ ધર્મી થયો એને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ કેટલા કાળમાં પ્રાપ્ત થાય સ્વપદી થોડી કાળને આત્મા એને અનુભવ માટે લાંબો કાળ ન જોઈએ કેવલ જ્ઞાન માટે પણ એને લાંબો કાળ ન જોઈએ આત્મભાન થયા પછી ધર્મની દ્રષ્ટિને ધર્મી થયા પછી પણ અસંગ સમયમાં જ કેવળ જ્ઞાનને પામે એવો જ એના પુરુષાર્થની જાગૃતિને માટે કાળ છે. તો અહીં તો કે છે જે કોઈ આત્મા પરવસ્તુથી લક્ષ છોડી મારું સ્વરૂપ પૂર્ણ શુદ્ધ છે એમ વિકલ્પ દ્વારા વારંવાર સ્વભાવ તર્પણા વલણમાં એ અભ્યાસ કરે છે એને અલ્પકાળમાં આત્મા આનંદનું મૂર્તિ ધામ શાંત રસનો કંદ એનો એને પર્યાયમાં અવસ્થામાં એનો સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષપણે ભાન થાય. બહુ વ્યાખ્યા જીણી ભાઈ સંયોગ દર્શનની આવી વ્યાખ્યા. અહીં તો કે ભાઈ દેવગુરુ ધર્મને માનો તો તું માનો, શ્રદ્ધા કરો શ્રદ્ધા કરો એ સમકી કે છે ખુલાસો, બહુ સરસ ખુલાસો કરે. એ શ્રદ્ધા એમ નહીં સમજાય છે કાંઈ, એની રીત પણ પકડવામાં ન આવે, એના પડખા કઈ જાતના છે એ પણ સમજવામાં ન આવે અને એને સમ્યક દર્શન થઈ જાય એમ બને. હજી આ પ્રથમ ધર્મની વાત હાલે છો, પહેલામાં પહેલો એકડો સમ્યક દર્શન સ્વતંત્રતાની જાહેરાત. હું એક આત્મા વિકલ્પના રાગ અને કર્મ શરીર વિનાની ચીજ એવું અંતરમાં જ્ઞાનના દ્વારા અંતર પ્રત્યક્ષ આત્માનું થવું ત્યાં સ્વતંત્રતાની આત્મખ્યાતિની પ્રસિદ્ધિ છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે, એના આકર્ષ છે. આત્માની પ્રસિદ્ધિ એ શરીર વાણી મનની ક્રિયાથી તો થતી નથી, બીજા દયાદાન પૂજા ભક્તિના રાગથી પણ થતી નથી, પણ ગુણી અને ગુણ એવો ભેદનો વિકલ્પ જ્યાં સુધી રહે ત્યાં સુધી પણ અંતર અનુભવ થતો નથી. ગરુભાઈ તારી વાત મોગી કરી દીધી એમ માણ કે કેટલાક મોંઘી તરીકે, પણ જેમ છે એમ સમજો નહીં એટલે એની મોંઘી. એના સમજણમાં પણ એ વાત આવે નહીં જે સમયસારના 143-144માં કહ્યું છે, એ વાત આય કૈસામાં. ત્યાંય કેટલા કે આ સંકેતની તો બહુ ઊંચા 7માં ગુંઠણે 12માં ગુંઠણેની વાત છે. એ નથી ભાઈ, તને સમ્યક દર્શન આય જ્ઞાન પ્રધાનથી વાત લીધી. સમ્યક દર્શન પ્રત્યક્ષ ન હોય, સમ્યક દર્શન એ તો પ્રતીતરૂપ છે, એમાં પ્રત્યક્ષ ને પરોક્ષના ભેદ પડે નહીં. આય પ્રત્યક્ષપણે કે લઈને જ્ઞાન પ્રધાનતાથી એનો અનુભવ થયો માટે એને પ્રત્યક્ષપણે થાય એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? આત્મા શુદ્ધ અખંડ આનંદનો પિંડ એવું જ્ઞાનમાં અંદર પ્રત્યક્ષપણે જણાવું, પ્રતીત થવી અને પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ પડતા નથી કે નિશ્ચય સમકીર્તિ પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમકીર્તિ પરોક્ષ છે એમ છે નહીં. સમજાય છે કાંઈ? બધા ગ્રીક લિટન જેવું લાગે નવા માણસને તો ત્યાં શું વિશે. આ તો ધર્મની પહેલી દરજ્જાની ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ વિતરાગ પરમેશ્વર જેને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાવ ત્રણ લોક જાણ્યા જોયા, એમણે કહેલું આત્મતત્વ એને પ્રત્યક્ષ અનુભવમાં પહેલું આપવું એને અહીંયા સ્વસંવેદન અથવા તેની પ્રતીતિને સમ્યક દર્શન કહે. સમજાય છે કાંઈ? કે છે શુદ્ધ જીવ એકલો પૂરણ પવિત્રનું ધામ એક અભેદ એને સમયસાર કહેવાય છે. અને એ સમયસારની વ્યાખ્યામાં એ આવ્યું તો નમયસાર સમયસાર એવડામાં જયચંદ્ર પણ ટીકામાં પણ સાર એટલે પુણ્યને પાપના ભાવ જે છે તો ખરા, શરીર કર્મ છે તો ખરા, એમ ઈકો સ્વભાવ પૂર્ણ શુદ્ધ છે તો ખરો, પણ એ રાગને પૂર્ણનું કોઈ માણસ એમ કે છે ને કે વ્યવહાર કરતા કરતા થાય. વ્યવહાર એટલે આ ગુણગુણીના ભેદનો વિકલ્પ હો, પણ એના લક્ષે સ્વભાવનું લક્ષ થાય એમ ન મને. એનું લક્ષ છોડે એટલે એની રૂચિ છોડે, ભેદની રૂચિ છોડે. સારી વાત ભાઈ. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ, એ જ્ઞાન જ્ઞાન વાળો છે, દર્શન વાળો છે, ચારિત્ર વાળો છે. એવો એ ભેદને છોડે ત્યારે એને પ્રત્યક્ષ અનુભવ થાય, એટલે વ્યવહારથી નિશ્ચય થાય. એ વાત ત્રણ કાળમાં હતી. રણભાઈ વ્યવહારથી નીચે અભૂતાર દ્રષ્ટિનું કથન છે એટલે એમ નથી, પણ ભેદનો વિકલ્પ પેલો ઉઠ્યો તો એને છોડીને અનુભવ કરે છે તો પૂર્વના ભેદના વિકલ્પને નૈગમ નયના આરોપથી અસાધન કહેવામાં આવ્યું છે. અરે ભારી વાત ભાઈ, એટલી ચડી છે ઝઘડે વાત, એનો પોતે ઝઘડો મૂકવાનો કામી થાય નહીં તો તેને સમજાય. હું એ પ્રભુ ક્યાંય તો પહેલી વાત ઉપાડી, તે સમયસાર ઇક્ષંતી, તે સમયસાર પાઠમાં છે જો, તે પહેલા સમયસાર છે, ઇક્ષંતી છેલ્લા શબ્દમાં છે, ઈબ તે છેલ્લો શબ્દ છે. તે જીવ સમયસાર એટલે ધર્મરૂપે પ્રણમે છે, ધર્મરૂપે પ્રણમે છે, તે ધર્મી જીવ ધર્મરૂપે પ્રણમે છે. કોણ કે નિકટ જેને મુક્ત છે એવો ભજીવ, કઈ રીતે કે પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હૈ, એટલો અપન આનંદ જેના વર્તમાન જ્ઞાનની દશામાં એ રાગને ભેદનું લક્ષ છોડી દઈને એકલો ચૈતન્ય પ્રભુ એનો અંતર પ્રત્યક્ષ પ્રત્યક્ષ જ્ઞાનની અપેક્ષા એ પ્રત્યક્ષ થઈ ગયો આત્મા, મતીને શુદ્ધ જ્ઞાન પણ તીકાળે, મતિ જ્ઞાનને શુદ્ધ જ્ઞાનનો જે પ્રગટ ભાવ એ પણ સ્વભાવને પકડતા એ પ્રત્યક્ષ થઈ ગયું. સમજાય છે કાંઈ? મતિને શુદ્ધ પ્રત્યક્ષ ઓલા તકરાર કરે કે નહીં મતિ શુદ્ધ થઈ પરોક્ષ. હવે સાંભળ ને ભાઈ, એ તો પરને જાણવા અપેક્ષા પરોક્ષ છે, વિકલ્પ ઉછો ને જયારે પરને જાણવાની અપેક્ષા. ભગવાન આત્મા જેનો એ જ્ઞાન ગુણ છે ને જેનો એ જ્ઞાનનો પર્યાય અવસ્થા છે, એવો એ મતિને શુદ્ધનો અંશ એ અંતરમાં એકાકાર થતા આત્માને પ્રત્યક્ષ કરે છે. માટી મતિ શુદ્ધ જ્ઞાનને પણ ચોથા ગુણસ્થાનના મતિ શુદ્ધ જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. એ નરંગભાઈ આવડો મોટી વાત પણ હો, એલએલબી જેવી લાગે મારા ને, આ તો જાણી એલએલબી ને એમ એની એ અમારો આમ મોઢાગો પાછળ બે હું જ પૂછવા હતું. ઓ સમજાણું આમાં શું કીધું? હા 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 હા, અરે ભાઈ સંયોગ દર્શન મોંઘું મોંઘું એને માન્યું છે. વસ્તુ મોંઘી, વસ્તુ મોંઘી હોય, વસ્તુ જે છે 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 છે, આનંદ કમ સચિદાનંદ પૂર્ણાનંદ સહજાત્મ સ્વરૂપ, એ સહજ સ્વરૂપ આત્મા એનો રાગ ને વિકલ્પ ને મનના અલગ છોડી દઈ અને એ જ્ઞાન વળી આત્માનો પ્રત્યક્ષ અનુભવ થવો, એને ભગવાન મતિસૂત અને એને સમયસાર કહે. સમજાણું કાંઈ? અને એ સંયક દર્શન પછી અનુભવમાં વારંવાર ફીરતા 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 કરે અને રાગ ઘટતો જાય એને ચારિત્ર કહે. એ ચારિત્ર સંયમ લક્ષણ વિના હોઈ શકે નહીં ત્રણ કાળ ત્રણ લોકમાં. સમજાય છે કાંઈ? હવે કે છે સ્વપદી એ થોડે કાળ ને એને લાંબો કાળ જોઈએ, ઘરમાં જવું એને લાંબો કાળ ન જોઈએ, પર ઘર ફરે એને લાંબો કાળ નાદી કાળથી આવ્યો. ગાયો અને ભેંસો બહાર વગડે પ્રખરતી હોય પણ એ જયારે હાજી ઘરે આવે દોડતી આવે, બારણા બંધ હોય માથા મારે બારણા નહીં. જે ઘરની હોય, જે ઘરની ગાય ને બળદ હોય તેના બહાર કાઢવા હોય ત્યારે મહેનત પડે, ઘરમાં નાખવા હોય ત્યારે એમ માથા મારે વાળો એમ પાછળ મળે. એમ ભગવાન આત્મા પુણ્ય ને પાપ ની વિકલ્પ ની ઝાડમાં રોકાણો એ અનંતકાળ ગયો, પણ એને ફરીને આત્મામાં આવવું એને કાળ લાંબો જોઈએ નહીં. ત્યાં સ્વપદી નો થાય છે. સમજાય છે કાંઈ? એની રીત તો લક્ષમાં લી, એની વિધિ વિના બીજી વિધિ કરવા જાય તો ક્યાંય હાથ આવે એવો દાખલો ઘણી વાર નથી આપતા ઓલા શેરાનો. આપણે સાંભળ્યો છે કે નહીં પ્રભુભાઈ? આ શેરો કરે ને એમાં ઘીમાં લોટ શેકે પેલો, પછી ગોળના પાણી નાખે. કોઈ એવી બાઈ નીકળે હોશિયાર કે ગોળ ઘી ચૂસી જાય છે લોટ, એટલે પેલું ગોળનું પાણીમાં લોટ શેકીએ ને પછી નાખીએ ઘી. શું થતું છે ડાક્ટર? એને હે લૂપરી થાય, લૂપરી નો થાય. લૂપરીમાં જાતું વળતું ઘી બાયું એમ કે આ ગુમડું હોય ને ગુમડું, એને ઓલી જાતું વળતું ઘી ના જાતું વળતું એટલે હું બહુ ન અડે એમાં આ બધું જાતું આમ અંદર. આમાં ઘી નાખે પછી અને ગોળને પાણીને શેકે એમ કોઈ કે આત્માને પહેલા વ્રતને ક્રિયા ત્યાગ વૈરાગ કરો પહેલા, પછી સમ્યક દર્શન થશે. નવરંગભાઈ એમ ન હોય, ગોળના પાણી લૂટ શકે ને પછી ઘી નાખે તો શીરો ન થાય. ત્રણેય જશે તારા લૂટ ને ઘી ને ગોળ. એમ જે વિધિ છે પેલા કરો ત્યાગ કરો વ્રત કરો નહીં, પણ વ્રત સંયક દર્શન વિના વ્રત ત્રણ કાળમાં હોય નહીં. સંયક દર્શન વિના પરિમા બરિમા આ પરિમા લીધી ને આ પરિમા લીધી એના લીધા પરિમા લીધી પ્રતિજ્ઞા કે ધર્મ હમણાં કરવો નથી એમ પરિમા છે. ત્યાં પહેલો આત્મા એક સમયમાં પ્રત્યક્ષ આનંદનો અનુભવ એવી દશા પ્રગટ કર્યા વિના એને વ્રત ને ચારિત્રના વિકલ્પો સાચા હોઈ શકે? વિકલ્પો ઓલી તીર્થા તો હોય નહીં. એને એટલે કે છે ઓહો ભગવાન આત્મા એ ગંજભાઈ આ ઝીણું છે આવું કેવી રીતે થાય? કઈ પુરસાદન ખબર મૂકે તો કેમ થાય એમ કે પુરસાદન એ ડાક્ટર તનારી આ વિધિ અંદર થાય. પેલો આત્મા શું, દ્રવ શું, ગુણ શું, પર્યાય શું, આ વિકલ્પ ઉઠે શું, ભેદ શું, પર શું, પછી એમાંથી હટીને એકલા ચિદાનંદનો અંતર પ્રત્યક્ષ અનુભવ કરે રાગને છોડીને. છોડીને એટલે તો આમ ગયો એટલે રાગનું લક્ષ્યું એને છોડ્યું કહેવામાં. થોડા કાળમાંથી સંયક દર્શનને પ્રાપ્ત કરે જે રાગને પરથી ભેદ જ્ઞાનના અભ્યાસમાં પડ્યો હોય તેને. સમજાય છે કાંઈ? રાગ વિકલ્પ કોઈ પણ વિકલ્પ ગુણગુણીનો ભેદનો વિકલ્પ એનો અને સ્વભાવ એનું જુદા પાડવાના અભ્યાસમાં પડ્યો એને થોડા કાળમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય એને ધર્મ થાય. એને ધર્મની શરૂઆત પહેલી થાય એ વિના ધર્મની શરૂઆત હતી. કેસા એ શુદ્ધ જીવ. હવે જીવની વ્યાખ્યા કરી પ્રત્યક્ષપણે પ્રાપ્ત થાય છે કોણ પણ એ જીવ છે કેવો? જે પ્રત્યક્ષપણે સમયસર એટલે શુદ્ધ જીવનો અનુભવ થાય એ છે કેવો? ઉચ્ચે પરમ જ્યોતિ અતિશયમાન જ્ઞાન જ્યોતિ. જ્યોતિ તો આ બીજી બધી આ સૂર્યચંદ્ર આદિની છે એ નહીં, અતિશયવાન જેના જ્ઞાન સ્વભાવમાં એક સમયમાં ચૈતન્ય ચમત્કાર ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની રાગની અપેક્ષા વિના જાણવાની તાકાત, એવું અતિશયમાન જ્ઞાન જ્યોતિ હૈ. આ જીવની વ્યાખ્યા કરી એ સમયસારની વ્યાખ્યા, કેવા આત્માને પામ્યો કે આવા આત્માને અતિશયમાન જ્ઞાન જ્યોતિ. ચૈતન સૂર્ય એકલો કુંજ જ્ઞાનનો, જેમ ધોકનું એકલા રૂનું ભરીનું હોય એમ ભગવાન એકલો જ્ઞાન પ્રકાશનો પુંજ, જ્ઞાન પ્રકાશનો પુંજ અતિશયમાન, એને જીવ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ વચમાં દયાદાન કે વ્યવહાર શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા, એને આત્મા કહેતા? એ આત્મા એને કહેતા નથી, તો મને આત્મા રબ છે. આમાં સમજાય છે કે નહીં? રતિભાઈ બાપો તમારી પાછળ બેઠા, એક બધા રતિભાઈ જઈ ગયા નહીં? એક રતિભાઈ ચાલો પોરબંદરવાળા, એ કે ઉતારવું પડશે એમ કહેતા હતા, ગળે ઉતારવું પડશે ભવિષ્યમાં એમ, હમણાં નહીં. વાત સાચી લાગે માટે, પણ અત્યારે નહીં. એટલે સાચી લાગે એને હા અત્યારે આવે, એને પછી છે એમ કરવાનો ભાવ હોઈ શકે જ નહીં. હમણાં જ આ કરવાનું છે. આ ઈદાણી આગળ આવશે શ્લોકમાં કે છે એ જ્ઞાન જ્યોતિ એવી છે. જ્ઞાન જ્યોતિ અતિશયમાન પ્રભુ, એકલો જ્ઞાન જ્યોતિ ચોરી સૂર્ય, એકલો જ્ઞાન જેનામાંથી કિરણો જ્ઞાનના પ્રગટ થતા થતા કેવળ જ્ઞાન કિરણ કળા પ્રગટે, એવી જ્ઞાન જ્યોતિ એને શુદ્ધ જીવ કહે છે, એને સમયસાર કહે છે, એને પ્રત્યક્ષપણે પ્રાપ્ત થાય તેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહે. સમજાણું કાંઈ? કેટલાકને તો નવી વ્યાખ્યા નવી લાગતી છે કે આવી તો વ્યાખ્યા ભાઈ પ્રત્યક્ષપણે હોય નિર્વિકલ્પ અનુભવ. આ નિર્વિકલ્પ અનુભવની વ્યાખ્યા છે આ સમ્યક દર્શનમાં કાળમાં. નરમભાઈ અનવમ કેવો છે ભગવાન? અતિશયમાન જ્ઞાન જુક્તિ એટલે કે સમયસાર, એટલે કે સુજીવ. એ જીવ કીધો વસ્તુ કીધી હતી, અને અતિશય જ્ઞાન જુક્તિ એનો સ્વભાવ કીધો આખો. એવો જીવ અતિશયમાન જ્ઞાન જ્યોતિ ચૈતન સૂર્યનો પુંજ, એકલો ધોકડો ને વૃનો ઢગલો, એમ જ્ઞાનનો એકલો ઢગલો છે આત્મા. આ જ્ઞાન પાના પુસ્તકની વાત નથી. ઓ અંદર એ ચૈતન્યનો પુંજ આખો છે એને જીવ કહીએ. આ એનું પ્રત્યક્ષપણે પ્રાપ્ત થવું તેને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન કહીએ. અનવમ એ અનવમ નવો નથી, અનવમ એ નવો નથી, અનાદિસિદ્ધ છે. અનાદિનો એ અતિશયમાન જ્ઞાન જ્યોતિ શુદ્ધ જીવ એવો ને એવો છે. ઓર કૈસા હૈ? અનય પક્ષ ક્ષુણમ મિથ્યાવાદ, અનય એટલે કુનય, અનય એટલે કુનય, કુનયના મિથ્યા જ્ઞાન, મિથ્યાવાદ મિથ્યા કથન મિથ્યા જ્ઞાન એવાથી અખંડિત હૈ. ખોટા તર્ક ઉઠાવે કે આ વસ્તુ આવી ન હોય, પર્યાય ન હોય, એમાં પરિણમન ન હોય, આનંદ અંદરમાં ન હોય, એ કા નિત્ય જ હોય, કા અનિત્ય જ હોય, કા શુદ્ધ જ હોય, પર્યાય અશુદ્ધ ન હોય, એવી જે કુનય અથવા એ આત્મા રાગથી પણ પ્રાપ્ત થાય, વ્યવહારથી પણ પ્રાપ્ત થાય, સ્વભાવથી પણ પ્રાપ્ત, એવા જે કુનયો કુનયો મિથ્યાવાદ, એ પ્રત્યક્ષપણું જેનું થવું, એ રાગને વ્યવહારના વિકલ્પને આશરે પણ થાય અને સ્વભાવને આશરે પણ, એવા કુનયો એને મિથ્યાવાદથી અખંડિત, એનાથી ખંડિત થાય એવો નથી. શું કે અતિશયમાન જ્ઞાન જ્યોતિ છે એનું ભાન થયું, એ અતિશયમાન જ્ઞાન જ્યોતિ બીજાથી પ્રાપ્ત ન થાય એવો એ અખંડિત તત્વ છે. સમજાણું કાંઈ? આખો દી ઓલે પૂજા ભક્તિ આડી સાંભળ્યું ન હોય, જાત્રા કરવા દીધું એમ, અહીંયા સામાયિક પોવાને પરિક્રમણા વિના સાંભળ્યું ન હોય એમ. આ હું છે, આ તે નવું કર્યું છે, કાં તો આ ખાવું ના પીવું ના લેવું ને દેવું એ વિના આ શું હોય? આવી ચીજ એવી ચીજ તો એવી જ હતી અનાદિથી, અને એનો અનુભવ પણ અનાદિથી એવો થતો. સંજ્ઞાની એવો અનુભવ અનાદિથી કરતા આવે છે, એ કઈ નવું છે નહીં? સાંભળેલા ને નવું લાગે, નવું લાગે એટલે કઈ વસ્તુ છે એ કઈ બીજી થઈ જાય. એટલે કે બીજી તો આ કેમ આવી વાત કે મિથ્યા જ્ઞાનમાં એને એમ લાગે કાતી શું છે કે એનાથી ચીજમાં ખંડિત પણ થતું. જે અતિશયમાન જ્ઞાન જોતી છે એની દ્રષ્ટિ થતા જે રીતે છે તેમાં એમાં ખંડ ભંગ પડતો, એવી જ્યોતિ પોતે છે એમ કેવું છે ભાવા. ઇસ પ્રકાર મિથ્યાવાદી બૌદ્ધ આદિ, મિથ્યાવાદી બૌદ્ધ આદિ. બૌદ્ધ હે ક્ષણિક આત્માને કલ્પો, કેટલાક એકલો અશુદ્ધ માન્યો, કેટલાક ટીકાળ એકલો શુદ્ધ જ માન્યો, અશુદ્ધ ન માન્યો, કોઈ એકલા નિત્ય જ માન્યો, કોઈએ અનિત્ય જ માન્યો, કોઈએ બધું થઈને એક માન્યો, કોઈએ એક ગુણમય જ માન્યો, અનંત ગુણમય ન માન્યો, કોઈ એક પર્યાય છે જેટલો માન્યો, અનંત પર્યાય જેવો ન માન્યો, એવા બૌદ્ધ આદિ એમાં બધા આવી ગયા મિથ્યા કલ્પના કરનારાઓ. જૂઠી કલ્પના બહુત પ્રકાર, પાછા જુઓ, બૌદ્ધ આદિ અજ્ઞાની આત્માના અતિશયમાન જ્ઞાન જ્યોતિને મૂકીને એની પર્યાયના ગુણનું દ્રવ્યના સ્વરૂપના ભાન વિના જૂઠી કલ્પના બહુત પ્રકાર. પાછી એમ જૂઠી કલ્પના કરતે એટલો નથી લીધું, બહુત કરતે એમાં નથી લીધું, બહુત પ્રકાર કરતે હૈ, ઘણા પ્રકારે જૂઠી કલ્પના, ઘણા પ્રકારે ઉઠાવે, ઉઠાવગીર આવું ન હોય, એમ ન હોય, ફલાણું ન હોય, હવે સાંભળીને ન હોય તો નથી. એ અતિશયમાન જ્ઞાન જ્યોતિ જ્ઞાનથી પ્રગટ થઈ શકે છે. એ સિવાય જ્ઞાન પણ એનું પર્યાય, પર્યાય પ્રત્યક્ષ થઈ, પ્રત્યક્ષ થઈ એને આત્માને પકડ્યો છે. એ વિના આત્મા પકડવામાં અનુભવમાં સમ્યક દર્શનની પ્રતીતરૂપ થઈ શકે નહીં. સમજાય છે કાંઈ? બૌદ્ધાદિક જો એની રચના તો જો ભાષાની શું કહે છે જી, કે બૌદ્ધાદિ એટલે જેવું વસ્તુનું સ્વરૂપ જ્ઞાન જોતી છે એ જ્ઞાનથી પર્યાયથી પ્રાપ્ત થાય છે, પર્યાયના કાર્યથી તે કારણને પકડીને પ્રાપ્ત થાય એવો અનંત ગુણનો પિંડ પ્રભુ, એની અંદરમાં બૌદ્ધ પ્રકાર જૂઠી કલ્પના કરતે હૈ, તથાપિ વિહી જૂઠે. ભાષા જુઓ, એ જૂઠી કલ્પના કરનાર જૂઠા છે, વસ્તુમાં જૂઠા પણ. સમજાય છે કાંઈ? તથાપિ કલ્પના એવી કરો પણ એથી વસ્તુ જૂઠી નથી, વસ્તુ તો જેવી છે એવી છે, તું જૂઠો જો એ વિહી જૂઠે હૈ, કલ્પના કરનાર જૂઠા છે, વસ્તુ તો ચૈતન્ય મૂર્તિ ભગવાન જ્ઞાન પ્રકાશનું બિંબ પૂતળી, એનું પ્રત્યક્ષ જ્ઞાન થવું, એનું નામ સમ્યક દર્શન છે, એવો વસ્તુનો સત્ય સ્વભાવ છે. અજ્ઞાની જૂઠી કલ્પના કરે એ જૂઠા છે, વસ્તુ જૂઠી ઠરતી. આત્મતત્વ જૈસા હૈ વૈસા હૈ, એ તો જેવો જ્ઞાન જ્યોતિ પેલું કીધું શુદ્ધ જીવ, એ આત્મતત્વ કહ્યું પેલું, સમયસર કહ્યું તો પછી જીવ કહ્યો તો કેવો જીવ, એ જીવ કહો, સમયસર કહો કે આત્મા, એ આત્મ જૈસા હૈ વૈસા હિ હૈ. જો ભગવાન વળી પેલો જીવ કયો તો કોઈ એમ માને કે જીવ જુદો છે ને આત્મા જુદો છે, એટલે વળી જીવ કીધો ને વળી આ શુદ્ધ જીવ કીધો ને એને આત્મતત્વ કીધું. સમજાણું કાંઈ? એ ભગવાન શુદ્ધ પરમાત્મા પોતાનો નિજ સ્વભાવ આત્મતત્વ જૈસા હૈ, રાગ રહિત જૈસા, એનો અર્થ કે ભેદનો વિકલ્પ શરીર કર્મથી રહિત એવો જૈસા હૈ તૈસા હૈ. સમજાય છે કાંઈ? પુણ્ય દયાદાનના વિકલ્પો છે એવો જ આત્મા નથી, એ આત્મામાં નથી એટલે એવો આત્મા નથી. આત્મ તત્વ જૈસા હૈ વૈસા હી હૈ. આગે એ ભવજીવ ક્યાં કરતે હુએ શુદ્ધ સ્વરૂપ કો પાતે હૈ દેખો. હવે એમ કહે છે કે ભવ્ય જીવ, પાત્ર જીવ, લાયક જીવ ક્યાં કરતે આનંદ પરમાત્મા કા સ્વરૂપ કો પાતે હૈ. પરમાત્મા એટલે પોતે, પરમ આત્મા એટલે પરમ આત્મ એટલે સ્વરૂપ, પરમ સ્વરૂપ પરમા પોતાનો ભાવ શુદ્ધ ચિદાનંદ એકલું, એને પરમાત્મા પરમ સ્વરૂપ કહેવામાં આવે. એને પરમાત્મા શબ્દ પડ્યો છે બોલા 143 કથામાં, 143 સુમારીમાં પ્રત્યેક આત્મા પરમાત્મા એ બધા શબ્દો, એ આત્માના સ્વભાવને જ પરમાત્મા કહે છે. સમજાણું કાંઈ? એ ભવજીવ ક્યાં કરતે હુએ, ક્યાં કરતે હુએ, જોવાની વચન છે શું કરતા થકા. આવું આત્માનું પ્રત્યક્ષપણું સમ્યક દર્શનનું પ્રતીતપણું ક્યાં કરતે હુએ પાતે થાય છે. વહી કહેતે હૈ તે કહેવામાં આવે છે. એ જીન વચસી રમંતી જો અહીંયા શબ્દો, એ જીન વચનમાં રમતે હૈ અર્થાત વિતરાગે કહેલી વાણી એને વચન કહીએ. પણ હવે વચનમાં રમતે એનો ખુલાસો કરશે. સર્વજ્ઞ પરમાત્મા એકલો વિતરાગી પિંડ પ્રભુ, વિતરાગી એટલે નિર્દોષ દશાનો પિંડ પ્રગટ થઈ ગયો. એકલો નિર્દોષ કહો, વિતરાગ કહો, સદોષનો અભાવ કહો, મેલને વિકલ્પનો અભાવને એકલો સર્વજ્ઞ સ્વભાવ અવિકારી અરાજી નિર્વિકલ્પ દશા પૂરણ જેની પરમાત્માની થઈ એમના જે વચનો નીકળ્યા. શબ્દ એમ પડ્યો છે પણ અર્થ કરશે. જીન વચન શ્રમતી આસન ભવજીવ જીન વચન સી એટલે દેવધ્વનિ દ્વારા કહી હૈ ઉપાધિ રૂપ શુદ્ધ જીવસ્તુ. દેખો એવી સરસ પેટ ખોલીને વાત કરી છે ને, કોઈને કાંઈ રહી ના જાય કે પેલા જીન વચનમાં શું કહ્યું છે કે બે નહી કહી છે ને, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક, નિશ્ચય ને વ્યવહાર, પર્યાય ને દ્રવ, વિકાર ને અવિકારી, બધું જીન વચનમાં કહ્યું. બધું કહ્યું માં આ કહ્યું છે, એમાં કહેવાનો સાર, એ બધું સમજાવવાનો સાર જીન વચનની ધ્વનિમાં સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માના દિવ્ય નામ પ્રધાન અવાજ સમૌસરણમાં ભગવાન વર્તમાનમાં બિરાજે છે. મહાવિધિ ક્ષેત્ર સાક્ષાત પ્રભુ, એ સાક્ષાત પરમેશ્વર એની વાણીમાં અનંત તીર્થંકરો થયા. એની વાણીમાં એ આવ્યું છે કે આમાં તકરાર કરે લોકો, જો જીન વચન બે નયવાળા છે માટે બે નહીમાં રમતા સંગત દર્શન થાય. અરે ભગવાન, બે નહી તો વિરોધ વાળી છે. રમાજી રીતે એક સમયનો પર્યાય એના પર લખ જાય ધર્મું જ રીતે પર્યાય તો પલટી જાય છે. સમજાય છે? રાગ ઉપર લખ જાય એમાં રમે જ રીતે, એટલે બે નહીમાં રમે એ વાત જ ખોટી છે. એ વસ્તુ હોઈ શકે નહીં. એ ત્યાં ખુલાસો કર્યો છે કે વસ્તુ અનંત ગુણનો પિંડ દ્રેર અને પર્યાય ક્ષણિક, પછી ભલે રાગ હોય કે અસ્તિત્વવાદીની નિર્મળ હોય સૂક્ષ્મ પર્યાય, પણ એક સમયની દશા એ પણ વ્યવહારથી કીધી છે ભગવાને, શ્રીકાળે કીધી છે. હવે કીધી બે માં કેમ રમાય? સમય સમયની અવસ્થા પલટે, પલટી પલટામાં એકાગ્ર કેમ થાય? પલટી દશા પલટામાં એકાગ્ર કેમ થાય? એટલે જીન વચનની અંદર બે નયનું જ્ઞાન કરાવ્યા છતાં ઉપાદેય તરીકે તો શુદ્ધ જીવ દ્રવ્યને કહેવામાં આવ્યો. સમજાય છે કાયામાં? એ આ તો અમૃતની વાતું છે, આ એના સાંભળવાના ભાવ પણ આ જુદી જાતના શુભ છે. બીજી જાતના શુભ કરતા આ પરમ સત્યને શ્રવણ કરવા વખતનો વિકલ્પ હોય છે ને, એ પણ બીજી જાતનો પુણ્ય બાંધે એવો હોય છે. તમારી પ્રશ્ન થયો તો નહીં કઈ ભાઈ, એવા પુણ્ય એને ભરીને આવી જ વાણીનો જોગ મળે એવો ઠેકાણે અવતરે, એવો તો વિકલ્પમાં એટલો ભાગ છે. આ દુનિયાના બીજા દયા દાન ભક્તિ વ્રત પૂજાના વિકલ્પ કરતા આ સત્યના સ્વીકારનો આમ કે આમ કે છે આમ કે છે આમ, એવો જે વિકલ્પ છે એ પણ સત્યને સમજવામાં આવે, સમજાવવામાં આવી વાણી આવે, સમજવું પડે ને, એવી વાણીનો યોગ ભવિષ્યમાં ખડો કરી દે એવી વિકલ્પમાં એટલી તાકાત. અહીં કે છે રતિભાઈ, પૂછું તું, હું પૂછું ખબર પૂછું તું, આ પૈસા ભેગા થયા એમાં આવું કઈ થઈ જતું છે? ભવિષ્યમાં વાણી આવે ને જન્મ થઈ જાય વાણી થી કે છે, ઓહો આસન ભાવજી દીવધ્વનિ દ્વારા કહીએ. વચન સી શબ્દ પડ્યો છે ભાઈ, વાત તો જીન વચન સી એમ પડ્યો છે. અર્થ આમ કરે છે કે ભાઈ અર્થ તમે આમ કેમ કરો, પણ હા ભગ ને હવે ખરા વચનમાં રમાતા હોય છે, જડની વાણીમાં રમાતું હોય છે, અને જડીલ કહેલો જે પર્યાય એમાં રમાતું હોય છે. હાંભળ બેની વાતમાં ન્યાય ફેરશે. જીન વચન સી શબ્દ પડ્યો છે, આ લખ્યું લખ્યું છે પણ એનો અર્થ શું? અર્થ્યા વિના લખવા જીન વચન કરો અર્થ લ્યો વ્યાકરણ સમજ. જીન વચનમાં તે જીન વચનમાં રમાતું હશે, જળમાં એ તો વાણી છે, એમાં રમાતા સમ્યક દર્શન થાય. અરે જીન વચને કહેલા દ્રવ્યને પર્યાય બે, એમાં પર્યાયમાં રમતા થાય. માટે જીન વચનમાં એમ કહેવામાં આવ્યું છે કે દીવધ્વનિ દ્વારા, આહા ભગવાનની વાણીમાં ત્રિલોકનાથ પરમાત્માના વચનામૃતો, એ વચનામૃતોમાં પણ ઉપાધિરૂપ શુદ્ધ જીવ વસ્તુ, એક શુદ્ધ જીવ કોને કહ્યો હતો? જે અતિશયમાન જ્ઞાન જ્યોતિ એ શુદ્ધ જીવ કહ્યો હતો, કેસા શુદ્ધ જીવ માટે કહ્યો હતો. એવો જે સમય સાર એ શુદ્ધ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ, એ એક જ અંગીકાર કરવાને આશ્રય કરવા લાયક છે એમ દીવધ્વનિમાં આવ્યું હતું. વિતરાગ પરમાત્માના પરમેશ્વરની સભામાં સમજાય છે કે નહીં? આમાં હરજીભાઈ પર્યાયમાં રમાય, ભગવાન અહીં જયારે રમંતી શબ્દ પડ્યો છે એમાંથી જ એને કાઢ્યું છે ન્યાય, કે જેને સમ્યક દર્શનને આત્મ પ્રત્યક્ષ કરવો છે એ પ્રત્યક્ષ કેમાં રમે? શું વાણીમાં રમે? ત્યારે શું એની પર્યાય પોતાની જે ક્ષણે ક્ષણે એમાં રમે? માટે જીન વચનમાં શુદ્ધ જીવ જ્યોતિ શુદ્ધ જ્ઞાનની જ્યોતિ એ એના ઉપર નજર કર, એનો આશ્રય કર, એ અંગીકાર કરવા લાયક છે એવું વિકરાગની વાણીમાં આવ્યું. નવરંગભાઈ સમજાય છે કાંઈ? અરે ભૂખ ભાગવાના ટાણા અને પેટ ભરવાના કાવ છે, ચૈતન્યના આનંદથી પેટ ભરવાના કાવ છે. એ વખતે ભૂખોની ખબર ન પડે અને ઝઘડા કરે, અરે આમનો આમ, અરે ભગવાન તને ખબર નથી બાપા, એ વિતરાગની વાણી શું કે છે? આ શ્લોકમાં અર્થ મોટી પહેલું થયું ત્યાં તલોદમાં, જો અહીંયા આવવા નહીં કીધા છે, બે નહીં કીધા, પણ બે વિરોધ છે ને એમ કહ્યું છે, વિરોધ છે એમ કહ્યું છે, વિરોધ છે એમાં, આમાય રમાય ને આમાય રમાય તો વિરોધ રહેતો નથી ભાઈ. આ તો વિરોધ શબ્દમાંથી એને કાઢ્યું છે, જીન વચનમાં બે નળીનો વિરોધ જે છે તેને વિરોધ કરાવે છે. સી રીતે આમ વસ્તુ ભલે પર્યાય અવસ્થાઓ ક્ષણે ક્ષણે પલટે, ભલે સંયોગમાં નિમિત્તો હો, દેવગુરુ હો, શબ્દ હો, વિકલ્પ હો, પણ એમાં આમ લક્ષ્ય કરીએ કંઈ આત્મપમાય? કારણ કે એ તો પર્યાયમાં પામવું છે ને, પર્યાય પર્યાયમાં એકલી રહે તો પર્યાયમાં આત્મા પમાય નહીં. તો પર્યાયમાં પમાય કોણ? કે શુદ્ધ ત્રિકાળ ધ્રુવ ટકતું છે એમાં નજર કરે તો નજર ટકે, કેમ કે ટકતા તત્વમાં નજર ટકે, પલટતા તત્વમાં નજર જુદો ટકે. સમજાય છે? કયામાં વળી ટકતું ને પલટતું ને ભગવાન એક સમયમાં પૂરણ ધ્રુવ આમ સદ્રશ 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 છે 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 છે, એક રૂપે સ્વરૂપે શુદ્ધ જ્ઞાન જ્યોતિ અતિશ્રીમાન જ્યોતિ, એવું ટકતું તત્વ તેમાં નજર કરે તો ટકે નજર ઠરે. માટે ભગવાનની વાણીમાં એ શુદ્ધ જીવ અતિશય જ્ઞાન જ્યોતિ એ જ ઉપાધિ રૂપે કહેવામાં આવી છે. પર્યાયને ઉપાધિ આ કહેવામાં આવી છે એના અર્થમાં ભાઈ એમ આવી ગયું ને કે પર્યાય ઉપાધિ નથી, રાગ ઉપાધિ નથી, નિમિત્ત ઉપાધિ. હા 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 હા, તો એમાં ક્યાંય મેલ ફેલ છે જ નહીં. આ તદ્દન નિર્મળ વસ્તુ કે છે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ઉપાધિરૂપ શુદ્ધ જીવ વસ્તુ ઓહો ભગવાનના ફરમાનમાં ચારે અનુયોગોમાં કોક અનુયોગ કાંઈક કે ને કોક અનુયોગ ક્યાંક કે એમ છે. હે કરણાનુયોગ પુણ્યને થાપીને આદરણીય કહે, દ્રવ્યાનુયોગ આત્માને આદરણીય કહે, કરણાનુયોગ પરિણામ થાય એનું જાણ પરિણામને જાણતો તને ધર્મ થાય એમ કહે એમ છે. કથાનુયોગમાં કથા અમારી સાંભળીને તને સમ્યક દર્શન થશે. ચારે અનુયોગમાં જીન વચનમાં જેમાં રમાય તેવી જીવ વસ્તુને ઉપાધિ કીધી છે. સમજાણું કાંઈ? ઓહો, મારે પણ ખુલાસા કર્યા છે ને, એને તો કાઢ્યા છે અંદર જે હતો હેતુ ને. કારણ કે ચાર અનુયોગોનો સાર તો વિતરાગ ભાવ છે. વિતરાગ ભાવ આવે છે ને પંચાસ શીખાય, એટલે વિતરાગ ભાવ છે સાર. એનો અર્થ કે વિતરાગ ભાવ કેમ થાય? કે ત્રિકાળ શુદ્રનો આશ્રય લીધો વિતરાગ ભાવ થાય, પર્યાયનો આશ્રય લીધો વિકલ્પ થાય, રાગનો આશ્રય લીધો રાગ પોતે વિકાસ છે ને રાગ થાય, નિમિત્તનો લક્ષ્ય કરવા જતો હોય રાગ થાય. જ્યારે સર્વજ્ઞના શાસ્ત્રોનો શાસ્ત્ર આખું તાત્પર્ય લઈએ તો વિતરાગતા છે, એટલે કે તદ્દન નિર્દોષ દશા છે. ત્યારે નિર્દોષ દશા જયારે સારરૂપ છે ત્યારે વાણીમાં એમ આવ્યું કે જે ત્રિકાળ સ્વભાવ વિતરાગી સ્વરૂપ છે તેનો આશ્રય લઈએ તો વિતરાગતા થાય. એનો અર્થ જ આવ્યો કે વિતરાગ સાર એટલે સ્વભાવનો આશ્રય કયો છે? સમજાણું કાંઈ? દીવ ધ્વનિ દ્વારા કહી હૈ, કહી હૈ ઉપાધિ રૂપ સૂચી વસ્તુ. પણ ભાઈ આ ક્યાં એમ કાઢો? જીન વચનમાં કહી છે એમ કહો, જીન વચનમાં રમે એમ કહો. ભાઈ આવે છે ધવળમાં ખૂબ સમય અધિકારે કે તમે તો ગાથામાં લખ્યું છે ચક્ષુ દ્વારા દેખાય. આ ચક્ષુ દ્વારા દેખાય, ચક્ષુ ઇન્દ્રિય કીધી છે ને, ચક્ષુ આ રૂપ આદિ ચક્ષુ લખાય પાઠમાં. અને તમે તો લખાણને મરડી ગાથાને મરડી નાખો છો. શીશ કે છે તમે કહો કે ચક્ષુ દ્વારા આ જાણે ચક્ષુ દર્શન નહીં, ત્યારે ચક્ષુ દર્શન કોને કેવું? કે આ ભગવાન છે એમ જ્ઞાન ચક્ષુથી જાણ્યું, એના પહેલા એક અંદર ઉપયોગ થઈ ગયો, જે અંદર કોઈ સામાન્યપણે જાણવાનો ઉપયોગ થઈ ગયો એને ચક્ષુ દર્શન કહીએ છીએ. ચક્ષુ દર્શનથી આ જાણ્યું એને દર્શન કહેતા નથી. નુર્મય પાછમાં એમાં આવ્યું કે ચક્ષુ દર્શન, ચક્ષુથી દેખાય તે, ચક્ષુથી દેખાય આ ભગવાન છે, આ શાસ્ત્ર છે, આ પુસ્તક છે, એમ કે ના એને દર્શન મેં કહેતા નથી. કેમ કે આ ભગવાન છે એમ જે ખ્યાલમાં આવ્યો એ દર્શન રહ્યું ને એ તો જ્ઞાન થયું, એને દર્શન કહેતા નથી. ત્યારે તમે ચક્ષુ દર્શન નો અર્થ આમો કેમ કરો છો? ભાઈ ચક્ષુ દર્શનનો ઉપયોગ મારે સિદ્ધ કરવો છે, એ ઉપયોગમાં આ ભગવાન છે એમ તો ચક્ષુથી દેખને એને મેં દર્શન કહીએ છે. પાઠમાં લખ્યું પણ પાઠનો આશય તો સમજતો નથી. ઈશ્વરે કહ્યું પ્રભુ તમે ગાથાને મરડીને અર્થ કરો છો, ગૌ મરડીને અર્થ કરો છો. શિષ્ય કયો પ્રશ્ન કર્યો ધવળમાં, ગૌ મરડીને ગાથાના ગળા મરડીને અર્થ કરો? હા બસ એ વસ્તુનું સ્વરૂપ એમ છે તેમ કઈ મરડતા નથી. ભાષા મરડાય છે, ભાવ મરડાતો. ધવળમાં જ્યાં પોનરૂ હિલ છે ને આ ગયા હતા ત્યાં આગળ સમયસા રચાયેલા જોડી ટેકરી મોટી ઊંચી છે, ધવળગીરી નામની ટેકરી છે. બતાવ્યું તમને ત્યાં ત્યાં બે ગયા છે ને ભાઈ, આ ટેકરી ઉપર ધવળ ટીકા લખાણી છે જેને ધવળગીરી નામ કહેવાય છે. બહુ સ્પષ્ટીકરણ કેટલું શું થોડું. આ ટેકરી મોટી ટેકરી છે, અત્યારે તો શિવના ત્રણ મંદિર છે, ત્યારે ત્યાં બીજું કઈ છે નહીં, પણ ત્યાં એ ગીરીનું નામ ધવળગીરી. આ કહું છું એ ટીકા ધવળગીરીમાં લખાણી હતી અને આ સમયસર એ પોનુર હિલમાં લખાયેલા હતા. બે ટેકરીઓમાં થોડીક છેટું છે, ત્રણ ચાર બહુ કે બે એટલા માફી છે એ હે નીચેના વ્યવહાર. મેં કહ્યું હતું તે કે નીચેના શાસ્ત્રો અહીં લખાના, વ્યવહારની ટીકા ત્યાં લખાણી. ટીકા શાસ્ત્રો તો ત્યાં લખાના હતા, અક્કલ અકલેશ્વર, પણ વ્યવહારની ટીકાનું સ્પષ્ટીકરણ એ આ ધવળગીરી લખાણો નજીકમાં બે આવી ગયા નીચેનો વ્યવહાર. પણ બે પ્રથક પ્રથક ડુંગરા છે ભાઈ, વ્યવહાર ને નીચે બે પ્રથક. આય ભગવાનની વાણીમાં રમેવો પાઠ લીધો એના વાંધા ઉઠા પડ્યો. જોવો આમાં ભગવાનની વાણી તો બે પ્રકારની છે, નીચે ને વ્યવહાર. માટે નીચેનો વ્યવહાર બે માં રમે, બે નું જ્ઞાન કરે. બે ને ઉપાધિ કહ્યું, બે નહી સમકક્ષી કીધી છે. સમકક્ષી સમજાણું બે હરખા કક્ષમાં રહે, એક હીણી ને મોટી એમ હોય નહીં એમ એ લોકો એ પ્રશ્ન કર્યો. ને એ લોકો એમ જ કહે છે ઘણા, આય કહે છે કે એમ નથી, વિતરાગની વાણીમાં રમવાનું કહ્યું. એનો અર્થ જેમાં ધ્રુવ ચીજ હોય, જેમાં પર્યાયને બદલીને રમી શકાય એમ વિતરાગની વાણીમાં આવ્યું છું. દીવ ધ્વનિ દ્વારા કઈ ઉપાધિ શુદ્ધિ વસ્તુ? બસ ભગવાનની વાણીમાં તો અખંડાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ અભેદ છે તેનો આદર કર એમ આવ્યું છું. એના ભાનમાં રાગ અલ્પજ્ઞતા નિમિત્ત એનું જ્ઞાન સોના ઉપાધિમાં જ્ઞાન થતાથી પરનું જ્ઞાન એમાં આવી જાય. સમજાણું કઈ? માટે બે વચનમાં રમે છે એનો અર્થ આ થાય છે, બે નહીમાં કે બે નહીનું જ્ઞાન યથાર્થ ક્યારે થાય? કે શોધ જીવ વસ્તુના અંતરમાં ઢળતા જે વસ્તુ ઉપાધિપણે પ્રત્યક્ષપણે જ્ઞાનમાં આવી ત્યારે તે ઉપાધિ નક્કી થઈ ગયું, સમ્યક જ્ઞાન થયું. તે જ્ઞાન સ્વપર પ્રકાશ પ્રણબમાં માંડ્યું. એકનું જે પરને જાણતું પ્રણમતું હતું અનાદિથી, રાગને સંયોગને જાણતું પ્રણમતું એકાંતિક મિથ્યા જ્ઞાનનો પ્રકાશ હતો. એ જ્ઞાનમાં શુદ્ધ જીવ ચૈતન્ય પ્રભુ પૂર્ણાનંદ તે આદરણીય એમ થઈને અંદર પડ્યો. એ જ્ઞાન સ્વપર પ્રકાશક સમય જ્ઞાન થયું. એ સોના ઉપાધિમાં સમય જ્ઞાન થયું. એ જ્ઞાનમાં પરના પ્રકાશનું જ્ઞાન પ્રણમતું પ્રગટ્યું. પછી રાગ છે હજી, અપૂર્ણતા છે એમ પ્રોપર પ્રકાશમાં જાણવામાં આવે એટલે નિશ્ચયના જ્ઞાનમાં વ્યવહારનું જ્ઞાન આવી વ્યવહારના જ્ઞાનમાં નિશ્ચયનું આવતું નથી. અરે વાત ભાઈ, વ્યવહારથી નિશ્ચય થતો તો નથી પણ રાગ ને વિકલ્પ ને પરનું જ્ઞાન કરતા સોનું જ્ઞાન થતું નથી. માટે જેન વચનની અંદર એક શુદ્ધ ચિદાનંદ મૂર્તિ આનંદ કંદ છો એમાં દ્રષ્ટિ દે, એમાં ધળ ને એનો આદર કર તો ને સ્વપર પ્રકાશ નીચે અરબીનું જ્ઞાન થઈ જશે. એ રીતિભાઈ સમજાય છે કે નહીં? આમાં આમાં ધ્યાન ના કહેવો સત્રમાં તો મારે આજે આવડા યાર નથી બે આવવા મારે મારા પૂજો હતો ત્યાં ફાવી જાય. હે ફાવી જાય એટલે ફાવો તો શું હોય પણ હવે હે ફાવી ધૂળમાં ફાવું કહેવું કોને ઈતું ફાવું શબ્દ આવ્યું પણ ફાવું કહેવું કોને કીધું આમાં? પાંચ પચાસ લાખ મળી ફાવું કહેવાય? આ ફાવ્યો ભગવાન એ ભગવાનની વાણીમાં સર્વજ્ઞ સ્વભાવ એને પ્રગટ કર્યો છે. અલ્પજ્ઞતા અને રાગનો અભાવ થઈ ગયો છે એની વાણીમાં શુદ્ધ ચૈતન્ય ઉપાધિ પણ જ આવે બીજું આવી શકે? સમજાણું કઈ? આ તો અંતરની વાતું છે. જેને અલ્પજ્ઞનો નાશ થઈ ગયો, રાગનો જેને અભાવ થઈ ગયો, એકલો સર્વજ્ઞ પર્યાય પ્રગટને પિંડ થઈ ગયો, એની વાણીમાં શું આવે? એને જે થયું એવું આવે. ત્યારે એને થયું શું કે અલ્પજ્ઞને રાગનો અભાવ થયો અને પૂર્ણાનંદ પ્રાપ્ત થયો, એવો પૂર્ણાનંદની પર્યાયમાં પ્રાપ્ત થયો સ્વભાવને આવશે વાણીમાં એમ આવ્યું કે જયારે એ તીર્થંગ ઉત્તરાદિ માન્યું હતું ત્યારે પોતાના સ્વભાવનો જ આશ્રય કર્યો હતો જીવ શુદ્ધ જીવ ઉપાધિ. એ વખતે વિકલ્પ પણ એમ વર્તો હતો સાધકમાં તીર્થંગોત્રના બાંધવા કાળમાં કે આ હું પૂરણ થાઉં પૂરણ થાઉં એટલે સ્વભાવ સન્મુખ થઈને પૂરણ થાઉં એટલે વિકલ્પમાં પરમાણુ એવા બંધાઈ ગયા કે સ્વભાવ તરફ ઢળવું એવી જ એની વાણીમાં આવે. સમજાય છે? કાંઈ વિકલ્પ એનો હતો આવ્યો અને એ વિકલ્પ એવો આવ્યો કે આમ પૂરણ થાવ પૂરણ એટલે આમ ઢળો આમ ઢળો આમ બંધાઈ ગયા રજકરમાં ધ્વનિ એવી આવી બીજી ધ્વનિ હોય નહીં અંદરમાં. જ્ઞાન બીજાનું કરાવે પણ એ કરાવે ક્યારેક આનું જ્ઞાન થાય ત્યારે બીજાનું જ્ઞાન થાય એમ કહેવામાં આવે. સમજાય છે કાયામાં? કે છે અરે ભગવાન પ્રભુની વાણીમાં શું આવ્યું? તો આપણે આવી ગયું છે ને સર્વજ્ઞ અનુસારની વાણી, હે એની અનુસારની વાણી, વાણીનો યુગ પણ એ વાણીનો એવો શીલ સ્વભાવ, વાણીનો એવો સ્વભાવ, એ વાણીનો સ્વભાવ જ્યાં શુદ્ધ ઉપાધિ પણ પૂર્ણ પરણમીને પડ્યા છે એની વાણીમાં એક ધ્વનિ આવ્યો કે ઉપાધિ બાપા પ્રભુ એ તારી પ્રભુતા પૂરણ પડી છે ભાઈ, આ એમાં નજરો નાખ અને બીજેથી નજર ઉઠાય એનું નામ શુદ્ધજી ઉપાધિ કહેવામાં. એની વર્તમાન દશા આદરણી નહીં, વર્તમાન દશાનો આદરણી કરવા જાય વિકલ્પ ઉઠે છે. સમજાણું કાંઈ? દ્વિધ્વનિ દ્વારા કહીએ ઉપાધિ રૂપ શુદ્ધિ વસ્તુ ઉસમે રમંતેની વ્યાખ્યા આવે થાય છે. સાવધાનપણે સ્વભાવ ઓહો શુદ્ધ ચૈતન્ય પ્રભુ પૂરણ એને સાવધાનપણે સ્વભાવ સાવધાનપણે રાગની સાવધાની છૂટી જઈને વ્યવહારની સાવધાની છૂટી જઈને એમ નથી કહ્યું. આય સાવધાન પણ એનો અર્થ થયો કે વ્યવહારની રૂચિ છૂટી ગઈ, એમાં સાવધાન ન રહ્યો. ભાઈ આ ચંદુભાઈ કહેતા કાલ બે લીટી ઉતાવળી થઈ ગઈ. ભાઈ આ લીટી લીટી અર્થ તો કરીએ છીએ, હવે થઈ ગઈ છે ઓલી નીત પડા નામ પ્રાગ પ્રતિદામ થયું છે, હવે ફરી ના એવું છે તો એ ખબર પડે શું આવે. એ કાલ રસ્તામાં કહેતા હતા હાજર તો પ્રાગ પ્રતિદામ ને નીત પડામ જ્ઞાન થવાની અવસ્થામાં પહેલેથી આવશે, બપોરની છે ને થોડું બાકી થઈ. આ તો પદે પદે ન્યાય ફર્યા છે કે છે. ઓહો સાવધાનપણે રૂચિ શોધ ઉપાધિ આનંદ કરનું, એની સાવધાનપણે રૂચિ, એની શ્રદ્ધા, એની પ્રતીતિ કરતે હૈ, એનું વિવરણ. વળી કોઈ શ્રદ્ધા રૂચિ ને પ્રતીતિનો અર્થ હળવો લઈ લે, હળવો લઈ લે અર્થ સમજાય છે. શ્રદ્ધા અમને છે, રૂચિ અમને, એવો રૂચિ શ્રદ્ધા ને પ્રતીતનો અર્થ હળવો ને વિપરીત લઈ લે, એથી એનું વિવરણ કરવું પડ્યું. વિવરણ છે શુદ્ધ જીવ વસ્તુ કા પ્રત્યક્ષપણે અનુભવ કરતે ઉસકા નામ રૂચિ સદા પ્રતીતિ હૈ. સમજાય છે ભાઈ? શું કીધું આ? ભગવાન આત્મા એનું જ્ઞાન ને એનો નિર્ણય તો કરે ને બીજો નિર્ણયનો પડખું તો છોડે, બીજાનું પડખું છોડ્યા વિના આ પડખે આવશે નહીં. જેને બીજું પડખું ગૂંઠે રૂચે ગૂંઠું છે એ અહીં ત્રણકાળમાં નહીં આવી શકે. પહેલા એના નિર્ણયમાં, એના વીર્યમાં, સંન્યક દર્શન પહેલાની અહીં વાત હતી, એના નિર્ણયમાં, એના વીર્યમાં, એના લક્ષમાં આ પરથી પમાય નહીં, પર્યાયથી પમાય નહીં, રાગથી પમાય નહીં, આ અંતર્મુખના સ્વભાવને આશ્રયથી પમાય, એવું જ્ઞાનને ઘૂંટે, એવી શ્રદ્ધાની પર્યાયને ઘૂંટે, પછી અંતરમાં અનુભવ કરે ત્યારે પ્રત્યક્ષ પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધા રૂચિ પ્રતીતિ કહેવાય છે. નહીં છે ને, પાના તો હાથમાં રખાવ્યા જ ભાઈ, ક્યાં શબ્દ નો અર્થ થાય છે? કોર્ટમાં તો કઈ કાયદા નો આપતો હોય અમને, હે આપે પેલા બીજાને આપે કે કોને? જજ ના હાથમાં હોય પણ બોલા હા બોલ ના ના અહીં તો હા બોલ ના હાથમાં છે. અહીં તો કે છે શું કીધું? એ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો અનુભવ પ્રત્યક્ષ, એને શ્રદ્ધા રૂચિને પ્રતીત કહેવાય છે. કોઈ એમ કે તમને શ્રદ્ધારૂપ જ છે, એટલે ભગવાન આત્માની શ્રદ્ધારૂપ જ સમકી છે શ્રદ્ધા. પણ શ્રદ્ધાની વ્યાખ્યા શું? શ્રદ્ધાની વ્યાખ્યા શું? એ રૂચિનું સ્વરૂપ શું? અને પ્રતીતને કેમ કહેવામાં આવ્યું કે શુદ્ધ જે વસ્તુનો પ્રત્યક્ષ પણ એનું બધું માથે લીધો થઈ ક્ષંતિ એવ એનો સરવાળો અહીં કરે છે. ભગવાન જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય, રાગ ને વ્યવહારનું પડખું છૂટી જાય અને સ્વભાવનો અંતર પ્રત્યક્ષ થાય, એવી વસ્તુની પ્રત્યક્ષતાના ભાનના કાળમાં એને રૂચિ સદાને પ્રતીત કહેવામાં, એકલી શ્રદ્ધા રૂચિને પ્રતીત અમને છે અને એ સમ્યક દર્શન એ વાત ત્રણ કાળમાં હાથી નથી. એને હજી સમ્યક દર્શન કહેને કે હું એની ખબર્યો નથી. સમજાય છે? કાંઈ હવે એને પછી ચારિત્રની ખબર હોય, ચારિત્ર કેવા હોય ને કેવું જ્ઞાન કેવા હોય, ત્રણકાળમાં ખબર ન હોય. સમજાણું કાંઈ? શોધ જી વસ્તુના પ્રત્યક્ષ અહીં જ્ઞાન પ્રધાનથી જ નહીં તો સંકેતો પ્રતીત છે. પણ સંકેતની પ્રતીતિ ક્યારે કહેવાય? કે જ્ઞાનને સ્વભાવમાં પ્રત્યક્ષપણે વળીને અનુભવ કર્યો, એવી વસ્તુ પ્રત્યક્ષ પ્રતીતમાં ભાનમાં જ્ઞાનમાં આવી ગયાથી વેદનમાં આનંદ આવ્યો,
એની પછી રૂચિ શ્રદ્ધા ને પ્રતીક એને કહેવામાં આવે. એ વસ્તુના પ્રત્યક્ષ અનુભવ વિના શ્રદ્ધા રૂચિ ને પ્રતીતિ કહેવામાં આવતી નથી. હવે પછી થોડો એનો ભાવાર્થ.
તમારા વચન ગુરુદેવ.